તારીખ 14/10/1998 થી તારીખ 21/10/1998 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર
150. તમારા પરિણામનો જે પ્રકાર છે એમાં મુખ્ય ડિફેક્ટિવ છે, કોઈ પણ દોષને બહુ લાઇટલી લીધો છે, પછી રીતે તેજલી થાય છે. હા, અને બીજા પણ અગાઉ એ પ્રકાર બન્યો છે.
બપોરે સત્સંગમાં ગીતાબેને કીધું ને પછી ત્યારે એ વખતે મને કોઈ ખેદ નહોતો થયો. બપોરે સત્સંગમાં ચર્ચા કરેલા પછી મને પસ્તાવે છે, એમાં આમ શા માટે ગૌરી ના આવે.
ખાવા પીવાની આઈટમમાં રસ ઘણો છે. રસ પકડવો એ બહુ મુખ્ય વાત છે. અને રસ નહીં પકડાય તો આકુલ તો પકડાશે ક્યાંથી? ગમે એટલું સમજીએ આપણે, પણ પ્રેક્ટિકલ સાઈડથી આગળ ન વધીએ તો સમજણ તો બેકાર જવાની, વ્યર્થ જવાની. અને એવું જ થયું છે અનંતકાળમાં, એવું જ થયું છે. સમજણ ઘણી વાર કરી છે, શાસ્ત્રોના શાસ્ત્રો વાંચી નાખ્યા, અંગ પૂરો વાંચી નાખ્યા, નહીં કંઠસ્થ કરી થઈ ગયા ત્યાં સુધી વાંચી નાખ્યા. પ્રયોગ પદ્ધતિ એ આગળ વધાય છે, અથવા જે ઉપદેશ સાંભળવા મળે છે એ ઉપદેશનું પરિણમન પ્રયોગ વગર નથી થતું. પરિણમન કરવું હોય તો પ્રયોગ ખાસ બીજી રીતે થવાનો, ત્યારે બી કરીએ ત્યારે. પ્રયોગ તો પુરુષાર્થ માગે છે, એમાં તાકાતની જરૂર પડે. સાંભળવામાં કાંઈ તાકાતની જરૂર નથી પડતી, વિચારવામાં એની જરૂર પડતી.
પ્રશ્ન. સ્વાધ્યાયમાં શું કરવા આવીએ છીએ આપણે? એ વાત ભૂલી જઈએ છીએ કે યાદ રહે છે? રસ આવે ત્યારે એ વાત ભૂલી જઈએ છીએ કે યાદ રહે છે? વેદના મારવું પડશે એમ એમ તો દેહાધ્યાસ કઈ મત એમનો પ્રયોગ સરખો થાય નહીં. તારી કેપેસિટી બહાર નું વાત છે. લાગણીના પરિણામ થાય છે. આ કુર્તા એમાં લાગે છે કે જુઓ ફરીને રોજનું છે, એ તો સંયોગ તો રોજનો છે. ફરીને પ્રયત્ન કરો, ફરીને પ્રયત્ન, વારંવાર પ્રયત્ન કરો. જ્યાં સુધી સફળતા ન થાય ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખો.
અસરળતાના પરિણામ એવી રીતે થઈ ગયા, બપોરે પૂજા રમીને નીચે રમવા ગઈ હતી, પછી ઉપર આવી તો એના સેન્ડલ તૂટી ગયા, ચપ્પલ હમણાં લવા લીધેલા ગયા અઠવાડિયે તૂટી ગયા, એ પટ્ટી તૂટી ગઈ એની. એને મને આવીને કીધું કે પપ્પા એમ કે ચપ્પલ તૂટી ગયા મારા, ત્યારે વહેતી વખતે મારાથી એમ કટાક્ષથી બોલી જાવ એમ કે સરસ એમ કરીને, એટલે એટલી સરળતા થઈ મારા પરિણામમાં. મને એમ કહી શકત કે ભાઈ આપણે રિપેર કરાવી દઈશું, પણ એક વખત મારે એવી રીતે બોલાવી જવાય એવું કે એમ કે સરસ એમ કે આપણે નવા નવા કરીને જવાનું હોય ને રમવા માટે, એમ કરીને એવી રીતે કટાક્ષથી એને મેં જવાબ આપ્યો. બેસી વખતે તરત પકડાઈ તો ગયું અને દુઃખ બી થયું અંદરમાં. પછી મીતાબેને અમુક ગઈકાલે એમના જે પરિણામ કરેલા એની વાત કરી એમણે, ત્યારે મને એમ થયું કે એમને જેટલું થયું, જેટલી વેદના થઈ હતી એમને, એટલી વેદના મને નહોતી થઈ. એમ જેટલો એ બોલતા હતા જે પ્રમાણે, એટલું મને નહોતું લાગ્યું. મેં જોતો હતો મારા પરિણામમાં.
આપણે તો કીધું હતું ને કે આપડે તો બધા અભ્યાસ ની સામે કરવું છે, બે અભ્યાસ હોય તો કરવાના પાણી આવે ને બધાને આપણે સ્વીકારી લેવા છે. એટલે પછી મને ખ્યાલમાં, એટલે પછી મેં કાંઈ કર્યું નહીં, જેટલું થાય ને થવા દઈએ ને આપણે. પણ ભાઈ ઓલું જે યથાર્થ રીતે મને એમાં જે કરવાનું હોય ને, એટલે મને થાય અને એટલે એ આવડતું નથી. એટલે અહીંયા સુધી તો હું છું, સ્વાદના સુધી તો હું જરાક ઓલું હામાપુર ખાઉં છું, ચા પૂરતા છે ખાવા પીવા ને આ જેમ ઝંઝટથી બચ્યો, અને એમાંથી મને એવું થાય ખ્યાલ આવે છે કે આ બધું મગજમાં રહે. તો પછી જયારે આ દેહનું ઓલું થાય છે ને આમાં પ્રતિકૂળતા, એની સામે કેમ પેલું જે જવું જોવે ને ત્યાં એ નથી હું ફિલિંગ લેવલથી ઓલું કરી શકતો. વિચારથી એમ આવે કે આ દેહ અભ્યાસ મને ઘણા દેહ ધરાવે છે એમ આપે કીધું છે, એટલે એટલું મને યાદ આવે. પણ જે એની સામે જે ઓલું ટક્કર લેવી હોય ને હાચી રીતે એ નથી આપતું, એટલે એટલું મારું નથી આમ મને આવે. એટલે વિચાર આવી ગયો કે કઈક લવ ઈ સબ ભૂલ જવું, કઈક દવા લવ એમ કે આ નબળાઈ જવું. પછી મેં માંડી વાળું મેં કઈ આપણે હવે બધા જે હમા પૂરે તો હમા પૂરે જોઈએ. નાની મને પાપડ લઈને આવી હતી લગભગ રાતના, એક પપ્પા ચાખો એટલે હું લાવી આમ એકદમ બ્રેક લાગી ગયો. એટલે ઓલું હોય ને સહજ રીતે આમ જતો હતો ત્યાં ખ્યાલ આવ્યો ને હું તો ઓલામાં હતો સત્સંગના આશ્રયમાં, એટલે મારે કાંઈ એટલે તરત મેં કીધું કે એ નાની પૂર્ણ પરીક્ષા લેવા આવી હતી. એને કીધું હું જોતો હતો કે તમારો કેમ થાય, એટલે મને એમ કે પપ્પા ખાઈ જાય કે નહીં. પછી ભાઈ ભાઈ ત્યારે મને સહેજ ઓલું આવી ગયું અહંકાર કે હું એમ કે જો ઓલા નથી એમ કે સ્લીપ થતો એમ, ત્યારે મને ખ્યાલ આવ્યો કે આટો આવું ખોટું છે, ડોકરું કરતા હું જ ગયા છે. એટલે મેં બાજુ કર્યું કે આટો કાંઈ હજી પ્રયોગ જ નથી, આ તો વેદનામાં આવવા માટેનું પહેલા નીચે ઉતર્યું છે. એટલું મેં પછી એની સામે ખર્ચા કીધું આટો બધું ભાઈ છે ને.
જે જે ભાવ વિચારો ભાવો થયા એમાં આકૃતતા દેખાણી કે નહીં, દવા લેવાના ભાવમાં દવા નહીં લેવાના ભાવમાં આકૃતતાની દ્રષ્ટિએ શું અનુભવ થયો, આ મુખ્ય વાત છે. કેમ કે પ્રયોજન તો સુખ દુઃખ નો છે, આપણો અવલોકન આકુલતા ક્યાં ક્યાં થાય છે એ જોવાનું છે. નહીતર શું થશે કે આપણે હઠ પણ કરી શકશું, વિચારથી પણ સમાધાન લઈ શકશું, પણ એ બધું યથાર્થ નહીં હોય. કે અસરળતા થઈ એમ કહ્યું, પણ એમાં અસરળતા થઈ ત્યારે આકુલતા દેખાણી, આકુલતા અનુભવાની, આકુલતા પકડાણી. એ તો એક ન ગમ્યું, એ તો એટલું શું છે કે આ મેં બરાબર ન કર્યું, એટલું એમ લાગ્યું કે આ બરાબર ન કર્યું, આવી રીતે નહોતું કરવું જોઈતું. જે પરિણામ થયા એમાં આકુલતા થઈ હોય છે, આકુલતા પકડાય છે કે એમાં મુદ્દો એ છે, ત્યાંથી ઉપડવાનું છે. જો આકુળતા પકડાય તો ત્યાંથી ખસવાનો ભાવ રહ્યા કરે. નહીતર વૈચારિક સમાધાનથી થોડીક શાંતિ થશે અને એ શાંતિમાં રોકાવાનું છે. કોઈને કોઈ પ્રકારે જીવ મંદ કસાયમાં રોકાય છે. જો મંદ કસાયમાં ન રોકાય તો જ આધ્યાત્મિક સ્ટેજમાં પ્રવેશ કરી શકે. જે જીવ મંદ કસાયમાં રોકાય ગમે તે પ્રકારે, આધ્યાત્મિક સ્ટેજમાં પ્રવેશ ન કરી શકે. પછી દ્રવલિંગીથી માંડીને નીચેના બધા પ્રકાર લઈ લેવા, મંદ કસાયના બધું બધું મંદ કસાય દ્રવિલિંગીને હોય છે, ત્યાંથી માંડીને આ બધા તો સામાન્ય પ્રકાર છે, મંદ સામાન્ય મંદ કસાયના પ્રકાર છે. પણ મંદ કસાયમાં રોકાવું એ સામાન્ય થઈ ગયું, કોમન થઈ ગયું. એ આત્મા બાજુ વળવા ન દે. હજી તો એવી તીવ્ર ભાવના નથી, પણ તીવ્ર ભાવના વાળાને તો બહુ જ મન કસાય થાય. ફુગાનીજીને ખૂબ તીવ્ર ભાવના હતી, તો કસાયની મનતા તો ઘણી થતી હતી, પણ એ છેતરાણા નહીં, ક્યાંય ઇટક્યા નહીં. જ્યાં સુધી મને મારી આત્માની શાંતિ પ્રગટ ન થાય ત્યાં સુધી એમને દુઃખ લાગ્યા કર્યું. એને આકુલતા દેખાતી હતી, પકડાતી હતી. આ એક એમના માટે બચવાનો મુખ્ય આધાર હતો એ વખતે. બીજું તો કાંઈ જ્ઞાન હતું નહીં અધ્યાત્મનું, કોઈ સત્સંગ નહોતો, કોઈ સદગુરુ નહોતા, બીજું તો બચી જ ન શકે. પણ જે બચી શક્યા એની વાસ્તવિકતા શું, કે એમને જે આકુલતા થતી હતી અત્યંત મંદ કસાયમાં પણ જે આકુલતા થતી હતી એટલી અટક્યા નહીં ક્યાંય. પૂજા ભક્તિમાંનો અટક્યા, શાસ્ત્ર સ્વાધ્યાયમાંનો અટક્યા, અને ક્યાંય ધ્યાનના પ્રયોગમાં ક્યાંય અટક્યા નહીં. મુદ્દો આ છે, કામ કરવાની જે પદ્ધતિ છે એનો મુખ્ય મુદ્દો આ છે. અને એના ઉપર તો તમારે સત્સંગ ચાલે જ છે.
આ
અત્યાર સુધી એમ જ ચાલ્યું છે. પ્રયોજન જ નથી પકડ્યું. પ્રયોજન તો સુખ દુઃખ નું છે ને. દુઃખ થઈ રહ્યું છે ઈદ નો સમજાય તો ઈ દુઃખ મટવાનો ઉપાય કેદી સમજાય. હોજા ચડે, દુબળા માણસને હોજા ચડે એટલે જરાક હારો દેખાય. મોઢે ખાડા પડી ગયા હોય કે હાથ પગ દુબળા દેખાતો એમ જરા હરખો દેખાય. એમ એને ખબર જ નથી કે આ કિડની પકડી ગઈ છે એટલે હોજા ચીડ્યા છે. એને એમ થયું વાહ હું તો દુબળો, તો વજન વીધું મારું તો દેખાય છે. વારમાં પરીક્ષામાં મોઢું દુખે, કાંઈક ઠીક લાગે છે, સારું લાગે છે, જરાક આપણું શરીર સુધર્યું, જરા મરી જાય. તો રોગને તંદુરસ્તી માને શું થાય, મરી જાય એવું છે. મુદ્દો આકુલતાનો પકડ્યો નહીં. બૌદ્ધિક સ્તરે શાસ્ત્ર સાંભળ્યા, વાંચ્યા, વિચાર્યું, ચર્ચા કરી, સમજાણું, માન કે આપણે આપણને હવે સમજાય છે. પહેલાં નહોતા સમજતા, હવે સમજાય છે. આટલા અભ્યાસથી, આટલા સત્સંગથી આપણને સમજાવવા માંડ્યું. આ ભૂલ કરી બીજી, આનાથી ભૂલમાં ઊભો તો આ નવી ભૂલ શરૂ કરી. પછી
પરિણામ ન કહેવાનું હોય તો બે પ્રશ્ન પૂછવા દે મારે. કોઈને પ્રશ્ન પર
કોઈને કહેવાનું હોય તો બોલો.
પછી કોઈ પણ અભિપ્રાય બદલાવામાં કેટલો ટાઈમ લાગે જીવને?
કઈ વધારે ટાઈમ લાગે એવું કઈ નથી.
તરત બદલાવી શકે
ગમે તે સેકન્ડે બદલાય.
જનરલી વાયસી એક એવો અનુભવ જોવામાં આવે છે કે બારમાં બી કોઈ માણસ સાથે આપણે ઘણા સારા સંબંધ હોય અને પછી કોઈ એકાદ પ્રસંગ એવો બની જાય એ વ્યક્તિ પ્રત્યેનો અભિપ્રાય બદલાઈ જાય છે આપણો.
બાર લાગી
તો
બાર લાગી
ના તો એ અભિપ્રાય બદલાવામાં વાયસી એ પ્રસંગનો જે અનુભવ થયો એવો મુખ્ય કારણ છે અભિપ્રાય બદલાવામાં.
અનુભવ છે એ અભિપ્રાયને બદલે છે.
બરાબર.
કોઈ પણ વખત જેમ કે વેદનામાં આવ્યો જીવ, પરિભ્રમણની વેદનામાં આવ્યો તો એ વખતે એને સંસારની ઉપાસનાનો અભિપ્રાય બદલાયો કે આ સંસાર કોઈ પણ ભોગે ઉપાસવા યોગ્ય નથી. કેમ કે એમાં ઘણા દુઃખો છે, એટલા બધા દુઃખો છે. મનુષ્ય ગતિમાં એટલા નથી, જો કે છે તો ખરા પણ એટલા નથી જેટલા તિર્યંજ ગતિમાં છે, પશુ પક્ષીમાં જેટલા દુઃખો છે. એટલે અને જો જીવ સમજે નહીં તો એને પશુ ગતિમાં જવું જ પડે છે.
બરાબર.
એટલે કોઈ પણ ભોગે, કોઈ પણ કિંમતે આ સંસાર ઉપાસવા યોગ્ય નથી, આ દુઃખો ભોગવવા દેવા નથી એવો અભિપ્રાય વેદનાના કાળમાં બદલાઈ જાય છે.
બરાબર.
વેદના એક અનુભવ છે, ફિલિંગ સ્ટેજ છે. એમ દરેક વખતે અનુભવને લઈને અભિપ્રાયો બદલાય છે. અનુભવથી અભિપ્રાય બદલાય.
વિચાર પદ્ધતિ વિચાર પદ્ધતિ
વિચારોથી નથી અભિપ્રાય બદલાય. વિચારનો નિર્ણય ટકી શકતો નથી. અથવા વિચારના નિર્ણય કર્યો હોય તો અંદર શલ્ય રહી ગયો હોય એ ખબર ન પડે. અનુભવમાં વાત જુદી છે.
જીવને અનુભવમાં એ સુખ અને દુઃખ બે જ આવે છે. જીવને અનુભવમાં સુખ અને દુઃખ બે જ વિષય છે.
બીજો
કોઈ અનુભવનો વિષય છે નહીં.
બરાબર.
જ્યાં સુધી જીવને જ્યાં જ્યાં સુખ લાગે છે ત્યાં આકુલતા ન લાગે ત્યાં સુધી જીવ નો અભિપ્રાય પલટાય નહીં અથવા જીતો ન પડે, કઈ ના
થાય, એનો કોન્સેપ્ટ ન બદલે.
એટલે જે આકુળતા લાગવાની જે વાત,
એટલે તો એના ઉપર તો ચાલે છે. આકુળતા દેખાણી કે નહીં, આકુળતા દેખાણી કે નહીં, બસ સીધી વાત છે. આકુળતા નું દેખાણ તો તમારો અભિપ્રાય સહિત જ તમે રસ લીધો છે.
બરાબર,
રસ લીધો છે એમ નહીં, અભિપ્રાય સહિત રસ લીધો છે.
બરાબર,
એમ વાત. આકુલતા નો દેખાય તો અભિપ્રાય નો બનતા, સુખબુદ્ધિ નો અભિપ્રાય ચાલુ. એટલે 254 માં કૃપાળુદેવે લીધું કે જગતના સુખ ને અલ્પ માત્ર પણ સુખે ઈચ્છા ક્યાં સુધી છે, કે જ્યાં સુધી આત્મા સત પરમાનંદ રૂપ છે એવો નિર્ણય થતો નથી ત્યાં સુધી, એવો નિશ્ચય થયો નથી ત્યાં
સુધી.
નિશ્ચય ફિલિંગ સ્ટેજમાં થાય છે,
અનુભવાંશે
પ્રતિક્રિયા થાય છે. એટલે ઓલી અલ્પ પણ સુખેચ્છામાં આકુલતા દેખાય, અને આયા જ્ઞાનવેદનમાં સુખનો ભાસ થાય, સુખ ભાષ્યમાન થાય. એટલે સુખ બુદ્ધિનો અભિપ્રાય પલટાઈ જાય. એટલે વેદન થી અનુભવ થી જ અભિપ્રાય પલટાય છે.
મારે છે ને રાતના પંખા વગર અને એકલા રૂમ માં સુવાનું બેસી, તો હું રોજ મમ્મીને મેં કાલ કીધેલું કે તમે રૂમમાં નહીં સૂતા, અને પપ્પાને પણ કીધેલું, મમ્મી સૂતેલી, હું અડધી રાતના ઉઠીને ત્યારે મને ખબર પડી કે મમ્મી સૂતી છે. એમ પહેલાં મને ખબર નહોતી હું અડધી રાતના ઉઠેલી, તો એમ થતું હતું કે હવે હું પ્રયાસ નહીં કરી શકું. આજે પછી નીતા આંટીને વાત કરી તો એમણે કીધું કે એ શેત્રંજી પાથરીને રસોડામાં સૂઈ જવાનું એકલા, ભયનો ચેકિંગ કરવું. પછી હું અડધી રાતના મને ઊંઘ ઉડી જાય, પાણી તરસ લાગે. એટલે પછી સવારના ઉઠીને એટલે મમ્મીને પૂછ્યું કેમ તમે સૂતેલા, તો મમ્મી કહે કે પપ્પાએ કીધું તું રૂમમાં સૂ, એટલે મમ્મી સૂતેલી. મેં પપ્પાને પૂછ્યું તો પપ્પા કહે કે રૂમમાં હોલમાં જગ્યા નહોતી, એટલે મેં મમ્મીને અંદર સુવાનું કીધું.
વિચારમાં એવું કોઈ જરૂરી નથી બધું આપણા અભિપ્રાય પ્રમાણે, બધા તો સ્વતંત્ર તો પરિણામ છે.
બરાબર,
અન્ય પદાર્થોનો જીવ હોય કે અજીવ હોય, જળ ચેતન બધા સ્વતંત્ર પરિણામે, એટલે આપણી ઈચ્છા પ્રમાણે બધું થાય કેવી રીતે બને? અને તો કોઈ રીતે શક્ય જ નથી. ચક્રવર્તી છ ખંડ નો રાજા છે તો એની ઈચ્છા પ્રમાણે બનતું નથી, પછી ક્યાં કરવાનું? કોઈ રીતે શક્ય જ નથી કે કોઈ જીવની ઈચ્છા પ્રમાણે બધું બન્યા કરે. એ વસ્તુ જ અશક્ય છે. એટલું બરાબર સમજાય તો એ તો ઢીલો પડી જાય.
બરાબર,
બીજું ઈચ્છા પ્રમાણે ન બને ત્યારે આકુળતા થાય છે.
બરાબર,
એ વખતે તપાસો તને, તારામાં તને શું નુકસાન થઈ ગયું, તારા આત્મામાં તને શું નુકસાન થયું, જોવો ને પોતામાં જોવો ને, જે કઈ ફેરફાર થયો એ બારમાં થવાનો, પોતાના આત્મામાં શું નુકસાન કરાયું, કઈ નથી. આકૃતિ તો ખોટી જ થાય છે. જ્યાં જ્યાં દુઃખ ત્યાં ત્યાં અજ્ઞાન,
બરાબર,
અજ્ઞાન એટલે જ્ઞાનનો વિપરીત પણ, વિપરીત બુદ્ધિ, જ્યાં જ્યાં દુઃખ ત્યાં વિપરીતતા, બુદ્ધિની વિપરીતતા, જ્ઞાનની વિપરીતતા,
બરાબર,
ઈશ્વર દુઃખ થાય જ નહીં. નાને કરીને તો સુખ જ હોય, સિદ્ધાંતિક વાત છે. જીવ સંયોગની ચિંતામાં ફસાયેલો છે અને એ ચિંતાને લઈને આકુળતા છે. કોઈને વર્તમાન પ્રતિકૂળ સંયોગોની ચિંતા છે તો કોઈને ભાવિ સંયોગોની ચિંતા છે. સંસારી જીવ કોઈ ચિંતા મુક્ત નથી, ચાહે ગરીબ હોય ચાહે અમીર હોય, કોઈ ચિંતા મુક્ત નથી. આ વિપરીત જ્ઞાનનું પરિણમન છે. જ્ઞાનની વિપરીતતાને લઈને એમ થઈ ગયું છે.
બરાબર,
એટલે એ ચિંતા કોઈ રીતે છૂટી શકે એવું છે જ નહીં. એ ચિંતા કોઈ છોડવા માગે તોય પણ છૂટી શકે એવું નથી. એટલે જ્ઞાનીઓએ એ ચિંતાને ચિંતામાં ને ચિંતામાં ટ્રાન્સફર સ્ટેજ આપી દીધો કે તું ચિંતા તો મૂકી શકે એમ છો, કેમ કે પોતામાં પોતાપણું આવ્યું નથી, પારકામાં પારકાપણું આવ્યું નથી. કેવી રીતે ચિંતા માટે? પારકામાં પોતાપણું છે, સંયોગો પોતાના ગીણ્યા છે, સંયોગો પોતાના જ્યાં સુધી માન્યા છે ત્યાં સુધી એની ચિંતા છૂટવાનો કોઈ સ્કોપ જ નથી. ત્યારે એમ કે છે કે ચિંતાને તું પરિભ્રમણની ચિંતામાં ટ્રાન્સફર કરી તો તું સહેજ માત્રમાં સંયોગોની ચિંતાથી મુક્ત થઈ શકીશ. કેટલામાં? સહેજ માત્રમાં સંયોગોની ચિંતા તારી છૂટી જશે. જે સંયોગોની ચિંતા છોડી છૂટે ને એ પરિભ્રમણની ચિંતામાં સહેજ માત્રમાં છૂટે. આ તો યોજના છે, એમને કામ કરવાની પદ્ધતિ છે, બહુ સુવ્યવસ્થિત પદ્ધતિ છે અને અનુભવ સિદ્ધ થયેલી.
સવારના વોકિંગમાં મિતાબેને મારો દોષ બતાડ્યો હતો અને સંસારમાં તીવ્ર રસ છે, એ દોષને મેં લાઇટલી લઈ લીધો, ઉપરથી એને બચાવ કર્યો નહીં. એટલું જ નહીં કે જયારે એમણે બધાની સામે કીધું ત્યારે મારે માન લોકસંજ્ઞાના ભાવ તીવ્ર થઈ ગયા અને મેં એવી રીતે મેં લોકસંજ્ઞા આવીને મેં પરિણામ બગાડ્યા મારા, કે મારામાં વૈશ્રી હજી લોકસંજ્ઞા અને માન કક્ષાએ બહુ તીવ્ર પ્રમાણમાં ચાલી રહ્યું છે. એક તો મેં દોષ બતાવે ત્યાં દોષ તો લક્ષ જવાને બદલે હૃદયમાં જોડાઈ ગઈ કક્ષાના.
પુનરાવર્તન દોષ નું બહુ થાય છે અને એનું કારણ શું છે કે હળવાશથી લેવામાં આવે છે અને ગંભીરતા દેખાતી નથી, જણાતી નથી. બહુ જૂના થયા પછી આ તકલીફ વધે છે. બહુ પ્રયત્ન કરવો જોઈએ. રૂપાળુદેવની નમ્રતા આપણે કેટલી જોઈએ છે એમના પત્રોમાં, તો આપણને અહંભાવ કરવાનો શું હક છે? આવા મહાપુરુષ આટલી બધી નમ્રતાથી વર્તે છે, આપણે રોજ એમના પત્રોનો સ્વાધ્યાય કરીએ છીએ, આપણે અહંભાવ કરવાની ક્યાં જગ્યા છે? શું કારણ છે? કોઈ કારણ જ નથી. પછી કોઈ દોષ બતાવે ત્યારે તો નમ્રતા આવવી જોઈએ ને. ત્યારે આપણને ખબર છે કે આપણમાં દોષ ઘણા છે. હવે જો કોઈ પોઈન્ટ આઉટ કરે તો આપણને નમ્રતા આવવી જોઈએ ને. બચાવ કરવાનો ક્યાં સવાલ રહે છે, કે માન અપમાનનો સવાલ ગણવાનો ક્યાં રહે છે? માન કોનું કરવું? ગુણનું માન કરાય, પણ ગુણવાળા ગુણનું માન કરતા નથી. કેવી પરિસ્થિતિ છે? માન કરો તો ગુણનું કરો, દોષનું તો માન કરવા જેવું નથી. ત્યારે ગુણવાન હોય એ ગુણનું માન કરતા નથી, એટલે માન કરવાની તો કોઈ પરિસ્થિતિ જ નથી. ન તો દોષનું માન થાય, ન તો ગુણનું માન થાય, પણ માન કરવાનું જગ્યા જ નથી રહેતી. આવી તો પરિસ્થિતિ છે. સુગાનીજીની વાત એક વાર નીકળેલી ગુરુદેવ પાસે, મારે ક્યાં શાસન ચલાવવું છે? હું તો બહુ સ્પષ્ટીકરણ આપતો નથી, તેમ મારે શાસન પણ ચલાવવું નથી. મારે ક્યાં શાસન ચલાવવું? હવે આમ તો શું છે, ગુરુદેવ ઉપર કટાક્ષ જાય ખરેખર તો, કે ગુરુદેવને શાસન ચલાવવું છે એટલે સ્પષ્ટીકરણ બધા આપે છે ને વ્યાખ્યાનમાં. પણ ગુરુદેવ કેટલું સરળતાથી ને નમ્રતાથી વાત લે છે. આ તો અમે એકવાર એકાંતની ચર્ચામાં બેઠા હતા ત્યારે વાત કરતા હતા. હા, જુઓ તો ખરા કેવું લખે છે, કે સાચી વાત છે કે અમારો તો પુરુષાર્થ વેચાઈ જાય છે કે સમજાવવામાં, કે એને ક્યાં કોઈને સમજાવવું છે? કે હા, એને ક્યાં કોઈને સમજાવવું છે? અમારે તો સમજાવવામાં પુરુષાર્થ વેચાઈ જાય છે. કે કેટલું સવળું લે છે, હજારો માણસો જેને વંદન કરવા આવે છે એ પણ કેટલી નમ્રતા રાખે છે. હા, સ્પષ્ટીકરણ આપવું એ પણ દોષ છે, ભલે ચારિત્રનો દોષ છે. હા, એટલો રાગ શું કરવા છે બીજાને સમજાવવાનો? એમ હું તારામાં સમાઈ જા ને, વાત તો એમ છે સિદ્ધાંતિક રીતે. જુઓ, સિદ્ધ પરમાત્માને વાણી જ નથી હોતી. અરિયન દશામાં તો પૂર્વકર્મનો ઉદય આવે છે, પણ ઈચ્છા નથી એટલે વાંધો નથી. બાકી મુનિઓ તો મૌન રહે છે જાજુ, એટલે તેનું નામ મુનિ પીડ્યું. મુનિ તો મૌન રહે તે મુનિ, મુનિનો અર્થ જ એટલો છે કે મૌન રહે તે મુનિ. એક સત્પુરુષ બોલ કરે છે તો એને પોતાને દોષ લાગે છે, એ ગુણ નથી માનતા. જો કોઈ એવો એનો દોષ બતાવે તો સ્વીકાર કરવી, બરાબર છે. હું કરવા બોલે શું જરૂર છે? અંદરમાં કેમ હમાઈને રહેવાતું નથી? એવી વાત છે. આ બધી બહુ અલૌકિક વાતો છે. સારું થયું કે બધાની વચ્ચે કીધું, એમ લેવું જોઈએ, એમ લેવું જોઈએ. જાહેર માં સુગંધીજી નો નમસ્કાર બોલ્યા છે તો એવું નથી, ખાનગી રાખી છે કોઈ વાત, એવી નમ્રતા આવે છે, ગુણવાળાને નમ્રતા આવે છે, દોષવાળાને માન કરવાની જગ્યા ક્યાં છે? હા, 539 માં છે ને, માન કરવાની જગ્યા જ નથી કોઈ કોઈ પ્રકારે, કોઈ અપેક્ષાએ પણ માન કરવાની જગ્યા નથી. એ ઘરમાં એમણે કીધું હતું, એમાં તો શું છે કે પોતાનો ઉપયોગ નથી ચાલતો, એ અપેક્ષા છે.
ખરેખર ઉત્કૃષ્ટ મોક્ષ તો આપણે એક વખત જોયું હતું કે પરમેશ્વર સુધી ઉત્કૃષ્ટ મોક્ષ માં આવે છે. ત્યાં સુધી જીવ સત્પુરુષને ઓળખતો નથી અને ઓળખ્યા વગર એને ભક્તિ અને પરમ ભાવ નથી આવતો. અને આપ એક બાજુ કહો છો કે સત્પુરુષ 0 to 100, સત્પુરુષ 0 થી માંડી અને મોમુક્ષુને 100 એટલે કે પૂર્ણતા સુધી પહોંચાડે, અને એક બાજુ કહે છે કે મોમુક્ષુ ફક્ત ઉત્કૃષ્ટ થાય ત્યારે જ સત્પુરુષને ઓળખે છે અને ત્યારે જે સત્પુરુષ પ્રત્યે એની ભક્તિ સાચી છે. તો આ બેનું સમન્વય જરા કરી આપશો કે પહેલેથી જ સત્પુરુષ કામના છે, જે વખતે મોમુક્ષુ સત્પુરુષને ઓળખતો પણ નથી અને ખ્યાલ પણ નથી, અને ખરેખર તો જ્યારે એના નેત્રો આપણે કૃપોદય કહ્યું તેમ કે મોમુક્ષુના નેત્રો મહાત્મા ઓળખે છે, જ્યારે ઉત્કૃષ્ટ થાય ત્યારે ઓળખે છે.
જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી ઓળખવાની જિજ્ઞાસામાં રહેવું જોઈએ. એક બીજું કે અનેક પ્રકારની મૂંઝવણ જે થાય છે એનું સમાધાન તો મળે છે, એટલે બૌદ્ધિક સ્તરે વિશ્વાસ તો આવું ઉત્પન્ન થાય છે કે મને ક્યાંયથી આવું સમાધાન નહોતું મળતું. કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય એનું સર્વાંગ સમાધાન સત્પુરુષ કરાવી શકે છે. એટલે મૂંઝવણ જે ટળે છે એના ઉપરથી વિશ્વાસ આવે છે. એ વિશ્વાસ આવે છે એ હજી ખરી ઓળખાણ નથી, પણ એને વળગી રહેવા માટેનો એક સાધન અથવા એક કારણ બને છે. બીજા પડખાની વાત એવી છે કે ભક્તિમાં સકામતા હોવાનો નિષેધ છે. નિષ્કામ ભક્તિ હોય તો ઓળખવાનો અવસર આવે છે, સકામ ભક્તિ હોય તો ગમે તેટલો સમય, લાંબો સમય સકામ ભક્તિ હોય તો ઓળખી ન શકે. એટલે એ એક અત્યંત જરૂરી છે કે ભક્તિ નિષ્કામ હોવી જોઈએ, ભલે હજી ઓળખાણ ન થઈ હોય તો પણ ભક્તિ નિષ્કામ હોવી જોઈએ. સકામતા 2 પ્રકારની છે, એક માનગર્ભિત છે અને એક લોભ ગર્ભિત છે. બેમાંથી એક પણ પ્રકારની હોવો જોઈએ. તો કાળે કરીને ઓળખવાનો અવસર આવે, નહીતર કોઈ દિવસ ન આવે, એ વાત નિશ્ચિત છે. એટલે ભલે ઓળખાણ ન થઈ હોય તો પણ સર્વથા ભક્તિનો નિષેધ નથી, પણ ભક્તિમાં સકામતાનો અવશ્ય નિષેધ છે, એવી રીતે વાત છે.
ઉત્કૃષ્ટ મોમુક્ષુ થાય ત્યારે જે જ્ઞાની ને ઓળખે છે, તે પહેલાની જે ભક્તિ છે એ આપણે ઓકસંજ્ઞા વાળી ભક્તિ, અને છતાંય સત્પુરુષ ફ્રોમ ઝીરો એટલે કે બિગિનિંગ થી એ જીવને સહાયભૂત થાય છે, એ ઉત્કૃષ્ટ થાય તે પહેલાથી તે બરાબર બેસતા.
જો બહુમાન ન હોય તો ઉપદેશની અસર ન આવે, એટલે ફ્રોમ બિગિનિંગ ભક્તિ તો હોવી જરૂરી છે, નહીંતર તો ઉપદેશની અસર જ ન આવે.
ઓગ ભક્તિ પણ આવશ્યક છે એ હિસાબે.
હા, ઓગ ભક્તિ પણ હોવી તો જરૂરી છે, હોવી તો જોઈએ, ભક્તિ તો હોવી જ જોઈએ. જો ભક્તિ ન હોય તો અભક્તિ હોય, ભક્તિ ન હોય તો શું હોય? અભક્તિ હોય. એને તો કોઈ દિવસ ઉપદેશની અસર થવાની જ નથી. ભક્તિ હોય એને ઉપદેશની અસર ભક્તિના પ્રમાણમાં થવાની છે. શું ભક્તિ હોય તો સમર્પણ આવે, સમર્પણ આવે તો એટલો દર્શન મોહ તોડવાનો પ્રસંગ આવે, અવસર થાય. બીજું કે પોતાને એ ભાન હોય કે આમાં સકામતા મને સફળતા નહીં અપાવે તો નિષ્કામતામાં આવવું જોઈએ, પછી વાંધો નથી. ભલે ઓક સંજ્ઞામાં નિષ્કામ ભક્તિ હોય તો પણ નિષ્કામતાને લઈને વિશુદ્ધિ થતી જાય છે, દર્શન મોહ છે એ કપાતો જાય છે, અને દર્શન મોહ અમુક હદે કપાય ત્યારે દ્રઢ મુમુક્ષુતા આવે, તને લાગુ પડતા ઉપદેશને અમલીકરણ કરવાનો, અવધારણ કરવાનો, અંગીકાર કરવાનો એને ઉત્સાહ આવે, અને અંતરાત્મ વૃત્તિ જાગૃત થાય. 674માં ત્રણ વાત લીધી છે, ત્યારે ખરી ઓળખાણ થાય, અને ખરી ઓળખાણ થાય ત્યારે પરમેશ્વર બુદ્ધિ આવે, અને પરમેશ્વર બુદ્ધિ આવે ત્યારે જગતના બધા જ પ્રાણીઓ પ્રત્યે દાસત્વ આવે. આ એના લક્ષણ લીધા 254 પ્રમાણે. બસ આટલું થાય એને પહેલું સંકેત થયું, એને જેના ગર્ભમાં બીજું સંકેત આવી પડેલું છે. બસ બીજું સંકેત તો ત્રીજા સંકેતનું અનન્ય કારણ છે, પરમાર્થ સંકેત. એવી રીતે આખી મોક્ષ માર્ગ સુધી પહોંચવાની લાઈન દોરી આ રીતે લીધી છે.
સમર્પણ શબ્દ વાપરની જે બોલની અંદર આપે એમાં ખાસ કહ્યું હતું કે સાચું સમર્પણ ક્યારે, કે જીવ જ્યારે પોતાને ઓળખે છે ત્યારે જ એને જ્ઞાની પ્રત્યેનું સાચું સમર્પણ છે. તો હમણાં આપે જે સમર્પણ કહ્યું અને આ નિશ્ચય સમર્પણ એનો સમન્વય જરા કરી આપશો? ફરક છે
શરૂઆતનું જે સમર્પણ છે એમાં જ્યાં જ્યાં પોતાપણાની બુદ્ધિ છે એને શિથિલ કરવાની વાત છે. જેમ કે મુખ્યપણે તો સંસારી જીવો ધનાર્થી છે, મુખ્યપણે સંસારી જીવો છે તે ધનાર્થી છે, અને મુમુક્ષુ છે તે મોક્ષાર્થી છે. હવે ધનાર્થી મટીને મોક્ષાર્થી થવું હોય તો એને ધન પ્રત્યેનો જે પકડ છે એ ઢીલી કરવી પડે, એ ઢીલી કરવામાં એને સમર્પણ છે એ મદદ કરે છે. એટલે જે સમજીને સમર્પણ કરે છે એ પોતાનો લાભ સમજે છે એમાં, અને જે નથી સમજતો એને જેટલું સમર્પણ થયું એટલે નુકસાન સમજે છે. મેં 1,00,000 આપ્યા તો મારા 1,00,000 ઓછા થયા, 5,00,000 આપ્યા તો મારા 5,00,000 ઓછા થયા, મારા ઓછા થયા. જ્યારે ઓલો એમ સમજે છે કે હું જેટલું વધારે આપું છું એટલું હું મારો મોહ ઘટાડવાનો લાભ કરું છું, દર્શન મોહ ઢીલો કરવાનો હું લાભ કરું છું. એટલે સમજીને આપે છે એ લાભાર્થે આપે છે, એમ સમજણ ઉપર બહુ આધાર છે. બાકી તો ઓળખાણ થાય એટલે સર્વાર્પણ બુદ્ધિ આવે એ કહેવાની જરૂર નથી. કેમ કે અનંતનું જે નિમિત્ત છે એની પાસે જગતનો કયો પદાર્થ કિંમતી છે? કે કોઈ પદાર્થની કિંમત જ નથી. એટલે એમાં શું છે કે સત્પુરુષમાં એકત્વ બુદ્ધિ થાય છે. જે એકત્વ બુદ્ધિ એને પોતાના સંયોગોમાં હતી એને સત્પુરુષમાં થાય છે. એટલે એકત્વ થાય ત્યાં અંતર નથી રહેતો. જ્યાં પોતાપણું થાય ત્યાં અંતર નથી રહેતો. એટલે અંતર છૂટી ગયું એટલે પછી ગણતરી ન રહી. નહીતર તો ગણતરી થાય કે મેં આટલા આપ્યા, મેં આટલા આપ્યા, મેં આટલા આપ્યા, મેં આટલા આપ્યા, એ ગણતરી થાય છે. ત્યાં પોતાપણાને કારણે ગણતરી થાય છે ને એટલું અંતર રાખ્યું એને. મહેમાનની રોટલી ગણે માણસ કે આણે 14 રોટલી ખાધી આ મહેમાને, પણ છોકરો 14 રોટલી ખાય ને તો રાજી થાય.
બરાબર,
પચાવી શકે છે ને, જોવાન જોત છે ને, કે 14 રોટલી તો ખાય જ ને, પચાવી જાય છે ને કે, અને તો જ શક્તિ રહે એને, ઉત્સાહ આવે. હા, પણ મહેમાન ખાય તો ગણતરી થાય. એમ ગણતરી થાય છે ત્યાં સુધી પારકાપણું છે, ગણતરી નથી થતી ત્યાં પોતાપણું છે. એ સમર્પણ સાચું યથાર્થ.
એ પણ 371માં આપણે જે કહ્યું બેન્ચના બેન કે સાચું સમર્પણ એને કહેવાય કે જેને પોતાને જ સમર્પિત હતો, પોતાને પ્રાપ્ત કર્યો પછી જ સાચું સમર્પણ છે.
એટલે પછી તો શું છે,
એનું સમન્વય જરા,
પછી તો ક્યાંય પોતાપણું રહ્યું જ નહીં.
જી,
પોતાના સ્વરૂપમાં પોતાપણું આવ્યું એટલે બધેથી પોતાપણું તો ઉઠી ગયું, એટલે એ સમર્પણ તો થઈ ગયું સાચું.
એ જ્ઞાની પ્રત્યેનું સાચું સમર્પણ કહેવાય એમ.
એટલે શું છે કે નિશ્ચય સમર્પણમાં વ્યવહાર સમર્પણ આવી જાય છે. જ્ઞાન દશામાં તો શ્રી ગુરુ છે એના જેવું ઉત્કૃષ્ટ કોઈ નથી. પોતાના ગુરુથી ઉત્કૃષ્ટ કોઈ જગતમાં નથી, ઇવન તીર્થંકર પણ નથી. કેમ કે બધા પરોક્ષ થઈ ગયા.
એની કોરોલરીમાં એક પ્રશ્ન છે કે કૃપાજી એક ઠેકાણે લખે છે ને કે નાનપણ આમ ગયું, જુવાની આમ ગઈ, વૃદ્ધાવસ્થામાં આમ થયું, અને ક્યાંક એને સમય મળે છે ત્યાં એને કુગુરુ લૂંટી લે છે, અને અનંતકાળમાં કુગુરુને ઘણી વખત લૂંટાઈ ગયા છે. તો કુગુરુને ઓળખવાની પદ્ધતિ અને કુગુરુથી ન લૂંટાઈ જઈએ અને સત્પુરુષ પાસે જ જઈએ તે જરા એક વિસ્તારીકરણ.
બહુ પ્રયોજનભૂત પ્રશ્ન છે આ. લગભગ જીવ કુગુરુમાં લૂંટાય છે. એક તો ઓળખાણની ક્ષમતા નથી, યોગ્યતા નથી, અને ધાર્મિક ક્ષેત્રમાં કોઈ ખરાબ વાતો કરતા નથી. ધાર્મિક જન છે અથવા ધાર્મિક નેતા હોય કોઈ બી, તો એ કોઈ ખરાબ વાત તો કરવાના જ નથી. બધા વાતો તો સારી જ કરવાના છે, અને સારી વાતો સારી લાગે એટલે માણસ જાય છે. પણ આત્મરૂચિવાળો જીવ છે એ તુલનાત્મક બુદ્ધિવાળો છે. આમાં શું છે, કુગુરુ અને સુગુરુનો તફાવત જ્યારે સમજવો હોય ત્યારે તુલનાત્મક બુદ્ધિની જરૂર પડે છે. તુલનાત્મક પણ આવવું જોઈએ. આજે ભાઈ નથી આવ્યા, ભાઈ આવે છે, આગાખાની ખોજા છે, નામ શું છે ભૂલી ગયો, અમીનભાઈ કરીને આવે છે, બધે ફરી આવ્યા છે. કોબાજી આવ્યા છે, સોનગઢજી આવ્યા છે, અગસ્તજી આવ્યા છે, આસારામ બાપુમાં જઈ આવ્યા છે, હે બ્રહ્મા કુમારીસમાં જઈ આવ્યા છે, લગભગ બધે ફરી આવ્યા છે. શું હે બધે ફરી આવ્યા છે. તુલનાત્મક બુદ્ધિ બહુ સારી છે. આપણું બધું વાંચ્યું છે, ઘણું યાદ છે, આપણું જૈનશાસ્ત્ર ખૂબ વાંચે છે, આપણું સાહિત્ય બધું વાંચે છે, બધું યાદ છે. હમણાં કહેતા હતા થોડા દિવસ પહેલાં, બધે ફરી આવ્યો છું, ક્યાંય ચીજ નથી, આ વસ્તુ ક્યાંય નથી. બહુ ભાગ તો ડેપ્થ નથી હોતી. સારી સારી વાતો હોય છે પણ એનું ડેપ્થ, એની જે ઊંડાણ હોવું જોઈએ, ઊંડાણ ક્યાંય નથી હોતો. એક વાત. બીજું, ભલે બુદ્ધિ ઓછી હોય પણ તુલનાત્મક પણ પોતાના પરિણમનથી લેવાનું છે કે મારી આત્મરૂચિને પોષણ કેટલું મળે છે. આ જેનો મીટર છે, આત્મરૂચિ વાળા જીવને આત્મરૂચિ ન પોષાય એટલે સામો જીવ ગમે તેટલું વિદવત્તા ભરી વાત કરતો હોય, બીજા ઘણા ગુણ હોય એનામાં, પણ સુગુરુની કક્ષામાં નથી આવતા. આત્મરૂચિનું પોષણ થવું જોઈએ, એક જ વાત છે. સત્સંગ ક્યાં કરવો? મુમુક્ષુએ ક્યાં સત્સંગ કરવો અને ક્યાં સત્સંગ ન કરવો, કે જ્યાં આત્મરૂચિ પોષાય ત્યાં જ સત્સંગ કરવો, અને તે સિવાય કોઈ જગ્યાએ સત્સંગ ભૂલે ચૂકે પણ ન કરવો. પ્રેમની જરૂર આ વિષયમાં, નહીંતર સમય અને શક્તિ વપરાઈ જશે. સમય બહુ મર્યાદિત છે અને અનિશ્ચિત સમય છે, આપણી પાસે વેડફવા જેવો વિષય નથી. એટલે ખાસ જોવાનું, અંદરમાં તપાસવાનું, કે રુચિની આત્મરુચિ જાગ્રત થઈ, આત્મરુચિને પોષણ મળ્યું, પુષ્ટિ થઈ, અને આ જ જોવું છે. જો એ ન થાય, બીજું જે તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે અને આપણા ક્ષેત્રની અંદર જે આવેલા છે, એ તો સમજે છે કે અંતર્મુખ થયા સિવાય બહિર્મુખ ભાવે ગમે તે ધર્મ સાધન કરવામાં આવે, પુણ્યબંધ સિવાય એનું કોઈ ફળ નથી. બરાબર, જીવ અંતર્મુખ થાય તો જ એને સાધના અથવા સ્વરૂપની આરાધના થાય અને એનું ફળ મોક્ષ છે. બંધ નથી પણ મોક્ષ છે, બંધ અને મોક્ષ પ્રતિપક્ષ છે. તો અંતર્મુખ કેમ થવું, આ પિન પોઈન્ટ ક્વેશ્ચન છે.
બરાબર,
અને 22 તારીખની કેસેટમાં એ વિષય ચાલ્યો છે. બે કેસેટ મોકલી છે ને, 22 તારીખ સ્વાધ્યાય છે, 22મી તારીખનો સ્વાધ્યાય છે.
371 અને 374
એની અંદર એ અંતર્મુખ કેમ થવું, કેવી રીતે અંતર્મુખ થઈને અસ્તિત્વ ગ્રહણ થાય છે, જેને બીજું સંકેત કહે છે કૃપાળુદી, એ વિષય 12 અંગનું રહસ્ય રહ્યું છે. ટોટલ રહસ્ય આ જગ્યાએ છે. આનો ઉકેલ મળતો હોય તો સમજી લેવું કે બરાબર છે, અનુભવથી પસાર થયેલા છે. કેમ કે એ વિષય અનુભવ સિવાય કોઈ ખોલી શકે એવું છે જ નહીં, એ કોઈ શાસ્ત્ર વાંચનથી મળે એવું છે નહીં. શાસ્ત્ર સ્વાધ્યાય છે, એ વસ્તુ શાસ્ત્રમાંથી મેળવી લે કોઈ એવું છે નહીં. કેમ કે વિષય પ્રયોગાત્મક છે, એટલે પ્રયોગ કેમ કરવો અને કયા પ્રકારે અંદરમાં પ્રયોગ થાય છે એનો સિતાર પ્રત્યક્ષ યોગ વગર કોઈ સમજી શકે નહીં.
બરાબર,
એટલે જે તત્વજ્ઞાનના અભ્યાસમાં ઠીક ઠીક પણે છે એને તો પરીક્ષા કરવાનો તો સીધો જ પોઈન્ટ મળે છે. તો બીજું બધું ઠીક ઠીક છે, ચાલો. કેમ કે તો શાસ્ત્રથી શીખી શકાય છે, કે બીજાના પ્રવચનોથી શીખી શકાય છે, બીજાના પુસ્તકોથી શીખે. અંતર્મુખ થવા માટે પ્રયોગ શું અને કેવી રીતે,
એ ગુરુમાં ક્ષમતા નહીં હોય,
બની શકે અનુભવ સિવાય આવી શકે છે. બીજું કે જે સર્વસામાન્ય બધાને ધ્યાન કરાવે છે એ પણ આ વાત સમજ્યા નથી, ધ્યાનનો વિષય નથી
સમજ્યા.
ચાલો સામૂહિક ધ્યાન કરો, સવારે સાંજે ગમે ત્યારે એનો ટાઈમ પસંદ કરીને પછી બધાને એલાઉડ કરે, જેને આવવું હોય બેસી જાઓ ધ્યાનમાં, શું કરે ધ્યાન, તરંગ ઉઠે, બીજું કાંઈ ન ઉઠે. સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ છે. અને એક જગ્યાએ તો એમ દીધું છે કે સત્પુરુષને છોડીને કોઈ ધ્યાન કરે તો એ અમે ઈચ્છતા નથી. સત્પુરુષને ઈચ્છે છે કે ધ્યાનને ઈચ્છે છે એમ કરીને વાત લીધી છે પત્રમાં. એ બધી વાત બહુ જ મહત્વપૂર્ણ લીધી છે. એટલે જ્યાં સર્વસામાન્ય બધાને ધ્યાન કરાવવાનો સિસ્ટમ છે, પદ્ધતિ છે, કાર્ય પદ્ધતિ છે, શું અથવા કાર્યક્રમ છે, એ તો ભૂલેલા જ છે, એમાં તો સવાલ જ નથી. કેમ કે એ તો સંભવિત જ નથી, એ તો કોઈ સ્ટેજ જોયા વગરની જ વાત ચાલે છે, ક્રમની ખબર જ નથી. અને મુમુક્ષુતા આરોહણ ક્રમની ચર્ચા આવો સુંદર પત્ર, સ્પષ્ટ પત્ર પડેલો હોવા છતાં પણ કોઈ ધર્મના ક્ષેત્રમાં જોવા માટે નથી. હું ફરી આવ્યો છું એટલામાં તો ક્યાંય સાંભળી નથી આવતી. તો જ્ઞાનીના માર્ગે ચાલ્યા વગર તમે કેવી રીતે સમય દર્શન પામો? એટલે જ્ઞાનીને જ્ઞાનીનો માર્ગ છે જે ક્રમ બતાવ્યો, એ તો આરોહણ ક્રમ છે.
અને આપ જ્યાં બધે જીવ્યા ત્યાં ધર્મ જ ચાલે છે એમ કહેવાય છે.
કહેવાય તો એમ જ ધર્મ ચાલે છે, ધર્મની વાતો ચાલે છે, પણ ધર્મના સ્વરૂપનું અંધારું છે બધું ત્યાં. એટલે પ્રયોજનભૂત વાત ઉપર તો પકડ આવવી જોઈએ, અને અપ્રયોજનભૂતનો એકદમ મૂકી દેવું જોઈએ, તો જ કામમાં આવે એવું છે. ખેદ કિતના હોતા હૈ વો હોના ચાહિએ. ખાને મેં રસ હૈ વો બાત તો સમજ મેં આતી હૈ, લેકિન ઇસકે પર ખેદ ભી હોના ચાહિએ ને. ખેદ નહીં હોતા હૈ ઓર રસ આતા હૈ તો ઉસમે આકુલતા નહીં દિખતી હૈ, દેહાત્મ બુદ્ધિ કા વિચાર નહીં હોતા હૈ, એ સબ બાતે હોની ચાહિએ. યાદ આતા હૈ તો ઉસમે આકુલતા માલુમ પડતી હૈ ક્યા? ये प्रयोग तो इसलिए है कि हमको कहाँ कहाँ कितनी आकुलता होती है, तो आकुलता को पकड़ने के लिए प्रयोग है, वरना प्रयोग का कोई मतलब नहीं रहेगा. देखो कोशिश करो आकुलता के पकड़ने का कोशिश करो, और जो भी रस का परिणाम है उसका खेद होना चाहिए. खेद करो ऐसा तो कैसे कहेंगे, लेकिन खेद होना चाहिए. वरना तो वृत्ति का दमन हो जाएगा, तो वो भी कोई उपाय नहीं है. वृत्ति दमन करना वो भी कोई उपाय नहीं है, और वृत्ति को छुट्टी रखना वो भी कोई उपाय नहीं है. यथार्थ प्रकार से, यथार्थ ज्ञान से वृत्ति कौन होवे वो एक उपाय एकमात्र उपाय है.
दूसरा भाई श्री, आज भूख कंट्रोल नहीं हो पाती ऐसा क्लियर पता चला था. मंदिर से वापस आए तो सीधा खाना खाने बैठ गए. तब खाना हमको तैयार करना बाकी था अंकल के लिए, तो भी वो करने के पहले खुद खाने को बैठ गए थे भाई श्री. आधा घंटा रुक के सब साथ में खा सकते थे, मगर वो भी रुकने की इच्छा नहीं हुई, पहले खुद बैठ गए भाई श्री.
भूख लगी इसलिए.
हाँ बोला गया कि थोड़ा देखना चाहिए कि क्या बोला गया है, देखना चाहिए थोड़ा क्या फर्क पड़ता है अगर रुक जाते थोड़ा देर. भाई श्री वो कंट्रोल नहीं, भूख लगी है वो बहुत जोर से था.
भूख लगी इसकी आकुलता हुई, फिर खाने में आकुलता कहाँ से होगी? भूख की वेदना के वक्त हमारा शरीर के साथ कितना उपयोग है एकत्व का, वो थोड़ा देखने का प्रयास करना चाहिए. देहात्म बुद्धि हमारी कितनी जोर से काम कर रही है वो थोड़ा देखने का प्रयत्न करोगे तो भी थोड़ी धीरे जोर शांति आ जाएगी. एकदम जो खाने को बैठ गए वो बात नहीं बनेगी, लेकिन कुछ आत्मकल्याण की भावना से हमारी तैयारी तो होनी चाहिए. अगर हम कुछ तैयारी नहीं करते, कुछ भावना में नहीं आते, तो फिर ये सत्संग किस लिए? सत्संग करने का उद्देश्य कहाँ, क्या है हमारा? और जो आगे बात हुई थी कि हमारा प्रवेश क्यों हुआ है, वो थोड़ा चेक कर लो। जैसे आपका प्रवेश कैसे हुआ मालूम है क्या?
शेर को इनका साथ चाहिए, इतना था अकेले रह जाएंगे, बॉम्बे रहेंगे तो सत्संग में नहीं आएंगे तो इनका साथ नहीं मिलेगा।
तो साथ, संसार का साथ जो है वो तो संसार की भावना से हुआ, तो हमारा संसार डिस्टर्ब हो जाएगा, इसलिए हमें सत्संग करना है, ये उद्देश्य हो गया। तो उद्देश्य तो बराबर नहीं था, तो हमारा प्रवेश ही रॉन्ग प्रवेश हुआ है, बराबर ठीक प्रवेश नहीं हुआ है। अब तो और सुधार करना पड़ेगा कि हमको हमारे आत्मकल्याण के लिए सत्संग करना है, कोई सांसारिक हेतु से नहीं करना है। ये लोभ गर्भित बात हो गई। वो भी ठीक करो।
ऐसी ये चीज पता तो है पर उसका सीरियसनेस शेयर नहीं आता है। ये चीज पता तो है कि हमको अपने लिए सत्संग करना है, अपना आत्मकल्याण करना
है। हाँ, मतलब पहले जो हो गया सो हो गया, अभी ठीक करो, अभी उद्देश्य को बदलो, बदल सकते हैं। आत्मा बुद्धि तीव्र होता है, देहात्म बुद्धि तोड़वा माटे प्रयोग छे। बाकी हठथी कोई करी शके अथवा बीजा अन्यथा विपरीत आधार थी पण करी शके। जेम के आजे वॉकिंग में एक बात चाली थी, एक वैद्य हता, ई खाली मग મગજ ખાતા હતા વર્ષોથી, અને બરાબર એને કાંઈ પરિણામમાં એમ ન લાગે કે ભાઈ રોટલી કે દૂધ કે ફ્રૂટ કે કાંઈ ખાતો નથી। એમાં એને શું છે કે એ દેહાત્મ બુદ્ધિ મજબૂત કરતા હતા, એ પછી દેહાત્મ બુદ્ધિ મજબૂત કરતા હતા કે હું મગ ખાઉં ને તો શરીરને કાંઈ વાંધો ન આવે, હમણાં મારું શરીર સારું રહીએ, અને સારું રહીએ એટલે જ ખાતા હોઈએ। એવી રીતે ખાઈ શકે, એવી રીતે કરી શકે, આ એમ નથી કરવાનો। આમાં કઈ મોટી વાત નથી, પણ પરિણામની અપેક્ષા એ મોટી વાત છે। પાછી કે તમે પરિણામને તપાસો તો તમારા પરિણામમાં કેવા કેવા ફેરફારો થાય છે, અને એ ફેરફારોનો પાછળનો તમારો અભિપ્રાય શું છે, અને તમે તમને આકુલતા જણાય છે કે નહીં એ પરિણામો થતા, એમાંથી તમારો હટવાનો કોઈ પ્રયાસ થાય છે કે નહીં, તમારા અભિપ્રાયને સુધારવાનો પ્રયત્ન થાય છે કે નહીં, આવા બધા પડખા આમાંથી ઠીક કરવાના રહીએ છે સમજીને। અને તો આ પ્રયોગ કરવો યથાર્થ પ્રકારે છે, નહીં તો ક્રિયાકાંડી આથી વધારે આકરા પ્રયોગ કરી શકે છે, અને એનો આધાર આખો જુદો હોય છે, કોઈ પુણ્યના આધારે કરે છે। જો કે આપણે આંબેલ કરીએ ને તો આપણને પુણ્ય સારું બંધાય, અથવા ભ્રમથી એમ માને કે તો આપણને ધર્મ થાય, આપણે દોરસનો આગ કરીએ તો આપણને ધર્મની પ્રાપ્તિ થાય, અથવા આપણને પુણ્ય સારું બંધાય, તો એ આધારે કરી શકે, એવો કોઈ આધાર લેવાનો નથી। ફક્ત આપણો દર્શનમાં કેવી રીતે ગળે, એટલે બુદ્ધિની વિપરીતતાઓ, દેહાત્મ બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, સુખ બુદ્ધિ, આધાર બુદ્ધિ, ભોક્તા બુદ્ધિ, આ બધી બુદ્ધિઓને આપણે પકડવાની છે એમાંથી, અને દર્શનમાંને ગાળવાનો છે। આખી લાઈન જુદી છે, આ પ્રયોગમાં આખી લાઈન જ જુદી છે, એ રીતે લાઈન પકડીને આવ્યો તો આપણે દર્શનમાંને મંદ કરીને અભાવ કરવાની દિશામાં આગળ વધી શકીએ, અને એનું નામ મુમુક્ષુતા છે। દર્શનમો ગળે એનું નામ મુમુક્ષુતા છે. દર્શનમો ન ગળે તો તમે ક્રિયા કરો કે સત્સંગ કરો, સત્સંગ એ ક્રિયા જ છે, એ બાહ્ય ક્રિયા થઈ જશે. અમે રોજ આપણે સત્સંગમાં આવીએ છીએ, રોજ સત્સંગમાં બેસીએ છીએ, આપણે શાસ્ત્ર વાંચીએ છીએ, એ બાદ બધી બાહ્ય ક્રિયા થઈ જશે. જેટલા સાધન છે એ બધી બાહ્ય ક્રિયા થઈ જશે, કેમ કે એ બધા બાહ્ય સાધન છે. આમ તો એમ પ્રયોગ પણ એક બાહ્ય પ્રયોગ છે, પણ આપણે શાસ્ત્ર સ્વાધ્યાયને કે પ્રયોગને કે સત્સંગને કે ભક્તિને કોઈ પણ સાધનને દર્શન મોહને ગાળવા પ્રત્યે લઈ જવામાં કારણ સાધન બનાવવું છે, અને એ જ્ઞાનીનો માર્ગ છે. જ્ઞાનીને અજ્ઞાનીના માર્ગમાં ફરક જ આ છે. સંપ્રદાયમાં તો મોહબંધ કરવા માટે ત્યાગ કરાવે છે, એમ તમે સત્સંગ સ્વાધ્યાયથી જો ચારિત્રમો બંધ કર્યો હોય ને દર્શનમોની દિશામાં તમને કાંઈ ખબર જ ન પડતી હોય કે શું કોઈ સૂજ જ ન આવતી હોય, તો જ્ઞાનીનો માર્ગ નથી. જ્ઞાનીનો માર્ગ તો દર્શનમોહને ગાળવાનો છે, અને દર્શનમોહ ગળે તો જ મુમુક્ષુતા છે, પછી જ્ઞાન દશા આવે, પછી ચારિત્રમોહ ગળે. નહીતર વિપરીત ક્રમ છે બધો, ચારિત્રમોહને ગાળવા એમ છે. આ તો બાહ્ય ત્યાગ જ થયો ને, તમે છાશ રોટલી સિવાય બીજું કાંઈ નથી ખાતા તો એ બાહ્ય ત્યાગ થયો ને, તો બાહ્ય ત્યાગ કરીને તો દ્રવલિંગી સુધી ગયો છે, એમ નથી જોવાનું. મુમુક્ષુતામાં પ્રવેશ કરાવવા માટે વાત છે, વેદનામાં આવવા માટે વાત છે, પરિભ્રમણની ચિંતાને વેદના સુધી પહોંચવા માટે વાત છે. પરિભ્રમણની ચિંતાને વેદના કેમ નથી આવતી? કે દર્શનમાં તીવ્ર છે, દર્શનમોહને મંદ કરવા માટેનો પ્રયોગ છે. જે કોઈ પ્રયોગ કરીએ, આ તો પ્રશ્ન ઇન્દ્રિયનો પ્રયોગ છે, પણ કોઈ પણ પ્રયોગ કરો દર્શનમોહને ગાળવા માટેની વાત છે. ચારિત્રમો દર્શનમો દોનો છે, એમાં દર્શનમો તો હે જ. જીતને વિભાવ રસ કે પરિણામ હૈ ઓ ચારિત્રમો તો હે હી, દર્શનમો સાથ મેં હૈ. રસ ફેક્ટર કા સંબંધ ચારિત્રમો કે પરિણામ મેં ભી, રસ ફેક્ટર દર્શનમોહ કે સાથ સંબંધ રખતા હૈ. જ્ઞાનમાં પણ ઉપયોગ બહાર જાય છે એટલી ચંચલતા વધારે છે, પણ એ ઉપયોગની અંદર અભિપ્રાયની વિપરીતતા છે એ દર્શનમોહ સાથે સંબંધ ધરાવે છે. ચારિત્રમોહમાં રસ છે એ દર્શનમોહ સાથે સંબંધ ધરાવે છે. જેટલો ચારિત્ર રસ વધારે એટલો દર્શનમોહ વધારે, રસ ઘટે યથાર્થ પ્રકારે તો દર્શનમોહ ઘટે. એવી જ રીતે વિપરીત અભિપ્રાય છે તો વિપરીત શ્રદ્ધા તીવ્ર છે, વિપરીત અભિપ્રાય મંદ પડે કે અભાવ પામે એટલો દર્શન પડે. કેમ કે સીધો દર્શનમોહ તો તમને પકડાવવાનો જ નથી, એ તો બહુ સૂક્ષ્મ પરિણામ છે. તમારે બા બે જગ્યાએથી પકડવો અને એને મંદ કરતા જવું જોઈએ, મંદ કરતા જવું જોઈએ. બીજો કોઈ ઉપાય જ નથી એનો, સીધો પકડાવવાનો કોઈ પ્રકાર જ નથી શ્રદ્ધાને, વિપરીત શ્રદ્ધાને. હા, ગ્રહિત મિથ્યા તો તમે પકડી શકો કે તમે કુદેવને માનતા હો, એવી રીતે તો એ તો બહુ સ્થૂળ થઈ ગયું. પછી આ તો આપણે જે મુમુક્ષુ છે, વિતરાગ દેવગુરુ શાસ્ત્રને માને છે, નવતત્વની શ્રદ્ધા કરે છે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, એને દર્શનમાં ગળતો નથી અને ચિંતનામાં વેદનામાં આવતો નથી, એનું શું? એટલા માટે બિલકુલ વિપરીત થાય. દેહાત્મ બુદ્ધિ કી બાત હૈ, સ્પષ્ટ દેહાત્મ બુદ્ધિ કી બાત.
વૈશી રાતના પંખો ચાલુ રાખીને સૂઈએ છીએ, એટલે મીન્સ પેલા ગરમીમાં પંખો બંધ રાખીને સુધો, ઠંડીમાં પંખો ચાલુ રાખીને સુવાનું નથી જઈ રહ્યું. પછી ગઈકાલે રાતના 1-1.5 વાગે આંખ ખુલી તો ઠંડી બહુ લાગતી હતી, તો એ વખતે ચાદર ઓઢવાના પરિણામ મારા ચાલી ગયા હતા. ચાદર ઓઢવાના પરિણામ મારા ચાલી ગયા હતા. એ વખતે હું જોતો કેમ આમ પરિણામ થયા મારા, શા માટે થયું આવું મને? એટલે પછી એમાં એમ લાગતું હતું કે ચાદર ઓઢી લઈએ તો એમાં જે ગરમાળો લાગે, એ ગરમાળામાં મને સુખ લાગતું હતું, સુખ બુદ્ધિ પકડમાં આવી મારી. અને બે સાથેનું જે એકત્વ છે એ બંને અભિપ્રાય એની અંદર મને પકડમાં આવ્યા. ત્યારે એમ થતું હતું કે કેમ આમ પરિણામ કેમ થયા મારા, શા માટે થયું આટલા પરિણામ મારા, એમ કરીને રાતના પછી ચાલતું હતું.
આકુલતા પકડવાનો પ્રયાસ ચાલ્યો કે નહીં?
પછી એ પરિણામમાં આકુલતા નહોતી પગલાણી, પણ જે પરિણામ ચાલ્યા એની પર ખેલ ચાલ્યો હતો. શા માટે આમ થયું મારાથી, કેમ આમ ચાલ્યા પરિણામ?
તમે શું છે, બૌદ્ધિક સ્તરે એમ થાય, પ્રેક્ટિકલ સાઈડમાં આકુલતા પકડાય, અને થિંકિંગ સાઈડમાં આવી રીતે વિચાર આવે. દરેક પ્રસંગમાં પ્રયોગ છે એ પ્રેક્ટિકલ સાઈડનો વિષય છે. પ્રયોગ ન થાય તો વિચાર ચાલે, ને વિચાર ચાલે કેમ કે વિચારથી આપણે ટેવાયેલા છે, અથવા વિચાર શક્તિ છે આપણી પાસે. પ્રયોગ માટે પ્રયત્ન થવો જોઈએ.
પછી ગઈકાલે ચર્ચામાં આપણે સકામતાની વાત કરેલી, સકામતા બાબતમાં જાય છે, એમાં પછી આપણે કીધેલું કે બીજા જે કંઈ બી કામ કરતા હોય સંસ્થાના છે તે, એમાં ક્યારેક એવા પ્રસંગ બનતા હોય તો એમાં અણગમાના પરિણામ થાય, તો પછી એ પ્રકાર મારામાં મને દેખાય છે. કાલે હું જોતો હતો એ દોષ મારામાં મને પકડમાં આવ્યો હતો.
એટલે મલિનતાથી શું થાય કે જ્ઞાન ઉપર આવરણ આવે, અને જે હિત અહિતના વિષયમાં સત્ય સમજાવવું જોઈએ એ ન સમજાય. આગળ નહીં વધવાના અવરોધક કારણોમાં આવા આવા અનેક પ્રકારો હોય છે.
छाछ रोटली का प्रयोग किया था आज, आज भी, तो उसमें होता क्या है कि भूख पूरा खत्म नहीं होता है, खाने के बाद भी पेट भर जाता है, फिर भी लगता है कि भूख अभी रह गया है वापस.
साइकोलॉजिक है.
और वैसे थकान भी लगता है उसको, मेरे को ऐसा फील होता है कि जैसे कि वीकनेस हो गया है. और मेरे को प्रमाद का विशेषता रहता है वैसे, तो वो वापस जैसे लास्ट टाइम मैं था यहाँ पे तो उसको काफ़ी कंट्रोल किया था, इस बार आया हूँ तो वापस मुझे थकान थकान बहुत लगता है, लेटने का मन होता है बार बार.
वैसे नींद में कोई फर्क हुआ क्या?
नींद में तो कोई खास फर्क नहीं लगता है मुझे,
उतनी की उतनी आती है.
हाँ, जितना जैसे कल भी मैं सोया था 7 घंटा सोया था, रात को 7 घंटा सोया था नॉर्मल कोर्स में जैसे सोता हूँ.
दिन में
कल नाइट ट्रेवल किया था इसके लिए लगता है मुझे कि उसके हिसाब से 1 घंटा सोया था दोपहर को कल.
ठीक है, अभी तो 1-2 दिन हुआ है, आगे ऑब्जर्वेशन चालू रखो.
जी भाई,
क्या क्या होता है?
वैसे खाने पर कंट्रोल रहता नहीं है वैसे, वो क्या है कि मैं ट्राई किया था तो सामने कोई मिठाई वगैरह रह जाती है तो लेने में आ जाता है, वो सेल्फ कंट्रोल रहता नहीं है मेरे से. उसमें फीलिंग मेनली ये ख्याल में आता है कि जैसे स्वाद में कुछ टेस्ट मिस हो रहा है, स्वाद में कोई टेस्ट का फैक्टर मिसिंग हो रहा है, वो चीज़ बार बार ख्याल में आता है. और थोड़ा सा लेने में लगता है कि सेटिस्फेक्शन मिला, ऐसा फील होता है. जैसे कि मिठाई लिया मैंने, मिठाई लिया 1 पीस 2 पीस भी लेता हूँ तो लगता है कि जायका भी मुँह का ठीक हो गया है, जायका मुंह का ठीक हो गया है और थोड़ा सेटिस्फेक्शन लगता है, नहीं तो बहुत अनसेटिस्फेक्शन जैसा चलता है। दिन भर में ऐसा लगता है कि जैसे कि कभी कोई सेटिस्फेक्शन हुआ नहीं, या खाना खाने में लगता है कि जा लेता हूँ तो भी पेट भरता नहीं, ऐसा फील होता है।
वो साइकोलॉजिकल,
तो क्या करना चाहिए भाई?
अगर ज्यादा परिणाम नहीं बिगड़ते हो
जी,
तो प्रयोग कंटिन्यू करो।
हाँ। नहीं तो छोड़ना तो नहीं है,
स्टार्टिंग है,
छोड़ना नहीं है मेरे को, पर वो खाने का जो भाव हो जाता है और खाने में हो जाता है वैसे, वहाँ गड़बड़ हो जाती है।
थोड़ा अपने देहात्म बुद्धि को देखने का प्रयत्न करो, और खाने में जो भोक्ता बुद्धि है
जी,
वो अभिप्राय पर हमको उसको शिथिल करना है, उसको ढीला करना है। परिस्थिति कमजोर तो ज्यादा है
जी,
ये प्रयोग तो इसलिए है कि हम दो चीज लेते हैं और वो भी सादी लेते हैं।
हाँ।
तो हमको परिणाम में कुछ रस कम करने से जो शांति आनी चाहिए
जी,
और तीव्र रस से खाने के तीव्र रस से जो अशांति आनी चाहिए, ये हमारा ऑब्जर्वेशन का विषय बनना चाहिए
जी।
और इसी दृष्टिकोण से, इसी व्यू पॉइंट से हमें ऑब्जर्वेशन करना है, प्रयोग का सही ढंग वो है। और इस प्रकार से प्रयोग होना चाहिए, और कोशिश नहीं होता है तो कोशिश करना चाहिए, देखो कोशिश करने में कितने सफल होते हो। बाकी कभी भी, आज नहीं तो कल, कल नहीं तो कभी भी, इस भाव में नहीं तो कोई भाव में, हमारे विभाव रस मंद किए बिना
जी,
हमारी दर्शन मोह की तीव्रता इतनी ज्यादा है कि हमको परिभ्रमण की चिंता आने नहीं देती
जी।
आपकी योग्यता में खाना और कमाना
जी
दोनों प्रयोग जरूरी है
जी।
तो कमाने में तो फेरफार किया ही है
जी,
अब देखो नया काम में कितने रस लेते हो
जी।
एक तो कमाने में तीव्र रस है, पैसे में तीव्र रस है
जी,
और खाने में भी है
जी,
दोनों को ठंडा करना है,
बराबर,
तभी तो चिंतना आने का अवकाश हो सकता है
जी,
वरना ये बात बहुत दूर की है। तो हम मुमुक्षुता के प्रथम सीढ़ी पे भी पैर नहीं रख सकते, और रखने में भी बहुत दूर है, उसका ख्याल करके हमें बहुत जरूरी काम, बहुत महत्वपूर्ण काम करना है, हो सके उतना शीघ्र करना है
जी।
ऐसा कॉन्सेप्ट बना करके हमें इस प्रयोग में उत्साह लाना है, डिसअपॉइंट नहीं होना है
भाई,
उत्साह से काम करना है।
डिसअपॉइंटमेंट नहीं होता वैसे, पर वो उसका डिफरेंस जो दिखता है ना, वो बहुत ह्यूज दिखता है।
हाँ, वो तो है,
क्योंकि जहाँ दुख लगना चाहिए वहाँ सुख लगता है वैसे, उल्टा पोजिशन।
वो तो सब विपर्यास अपने को मिटाना तो है ही, ये सभी प्रकार के विपर्यास को तो मटाना ही है, मिटाना ही है
जी।
इसलिए तो प्रयोग चालू किया
जी। नावामा ठंडो पानी नहावानुं करूं, એટલે ઓલા આત્માને આપણે આગળ વધવાના હિસાબે, એમાં ઠંડુ પાણી નાખ્યું એટલે પહેલા તો વિચાર કર્યો કે મારે જે ઠંડુ પાણી નાખીને મારે અહીંયા ઓલું દેહાત પ્રયોગ એટલા હર્ષ નથી કરી, પણ મારે પકડવું છે કે મારા અંદર શું થાય છે અથવા પરિણામમાં કઈ રીતની
ઊંધાપણું છે. એક ડબલું નાખ્યું એટલે આમ સિસકારો નીકળી ગયો, એટલે મેં એ બરોબર આમ બેલેન્સ રાખીને જોયું એટલે મેં ખ્યાલ તો એટલો મને સાધારણ આવ્યો કે ઠીક આ દેહાત્મ બુદ્ધિ શબ્દ મને નથી એ બધું, પણ આ ભેગું થઈ ગયું છે એ કરે. એટલે દેહ એ જ આત્મા, આત્મા એટલે એવું આત્મા નામની કાંઈ વસ્તુ જ નથી, દેહ એ જ હું પોતે આત્મા છું એટલે હું જીવ એમ, એટલે એટલો બધો એકાકાર મને ખ્યાલ થોડોક આવ્યો. એટલે એ પછી મને એમ થયું કે આ તો બહુ ડેન્જર કામ છે, મારે કેવી રીતે છૂટા છે, આ તો બહુ મેં બધો પ્રયોગ કર્યા જ પડશે. એટલો મને ત્યાં સુધી મારું ધ્યાન ગયું છે, આ તો બહુ વિકરાળ રૂપ છે, હવે આમાંથી છોડવું બહુ મેં તું વગેરે જ કામ. એટલે એ મને આમ અરે અરે એમ થયું કે અરે કેવી રીતે હું છૂટી છું. એટલે પછી મેં બીજા મેં કીધું હવે તો પ્રયોગ કર્યા રાખો, કે હજી જ મારે જે સાચું રૂપ જે આવું દેખાય નહીં ને, એટલે એ જ ખબર. પછી આજે પછી સવારે બપોરે હું બસમાં, મને એમ કે હમણાં મળી જશે રોડું, પણ બહુ વારે મળતી નો, ભરચક આવે ને લેતા નહોતા, ભરેલી બસો આવે ને એટલે લે નહીં ને વહી જાય, એટલે ત્યારે મને આકુલતા, આપણે જોયું ને બધા પ્રસંગમાં આકુલતા પકડી, એટલે મને ખબર નથી પડતી આગળ, છતાં મને એટલો ખ્યાલ આવ્યો કે અહીંયા મારી આકુલતા ખેંચાય છે મારા પરિણામ.